એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર નીકળી રહ્યા છીએ, એક એવી નવલકથાની દુનિયામાં જેણે તુર્કી સાહિત્યને એમ કહીએ કે વિશ્વના નકશા પર મૂક્યો. ઓરહાન પામુકની કૃતિ છે માય નેમ ઇઝ રેડ.
હા, ઓરહાન પામુક, જેમણે 2006માં નોબેલ પુરસ્કાર પણ જીત્યો.
બરાબર. પામુક એમની ઇસ્તંબુલ શહેર માટેની ઊંડી સમજ માટે જાણીતા છે, અને પેલો જે સતત સંઘર્ષ ચાલે છે ને પૂર્વ અને પશ્ચિમ વચ્ચે, પરંપરા અને આધુનિકતા વચ્ચે, એને વાચા આપવા માટે.
અને એમની શૈલી પણ અનોખી છે, પોસ્ટ મોડર્ન જેને કહેવાય. એટલે કે એક પાત્ર નહીં, ઘણા બધા પાત્રોના દૃષ્ટિકોણથી વાર્તા કહેવાય. ક્યારેક તો વાર્તા પોતે જ જણે વાચક સાથે વાત કરતી હોય એવું લાગે.
ખરેખર. અને માય નેમ ઇઝ રેડ તુર્કીમાં બેનિમ અદમ કિરમિઝી, જે 1998માં આવી, એ તો એમની આંતરરાષ્ટ્રીય ઓળખ બની ગઈ.
ખાસ તો છે જ, પણ સાથે એક રોમાંચક મર્ડર મિસ્ટ્રી છે, કળા અને ફિલોસોફીની ગહન ચર્ચાઓ છે,
અને એક પ્રેમકથા પણ છે, જટિલ, નાજુક.
હા, બધું જાણે એકબીજામાં ભળી ગયું હોય, એક અદ્ભુત મિશ્રણ.
અને આ બધું બને છે 16મી સદીના અંતમાં. 1591નું ઇસ્તંબુલ, સુલતાન મુરાદ ત્રીજાનું શાસન, ઓટોમન સામ્રાજ્યનો સમય.
એ સમયે જુઓ, એક તરફ ભવ્યતા હતી, પણ બીજી તરફ પેલો તણાવ હતો, પશ્ચિમનો પ્રભાવ, ખાસ કરીને વેનિસની કળાનો,
અને સામે છેડે ધાર્મિક કટ્ટરતા. આ બંને વચ્ચેની ખેંચતાણ.
બરાબર. તો આજની આપણી ચર્ચાનો હેતુ એ જ છે કે આ જટિલ બહુસ્તરીય નવલકથાના મુખ્ય તાણાવાણાને સમજીએ, પાત્રો, કથાનક અને એમાં છુપાયેલા ઊંડા સંદેશાઓ.
તો ચાલો ડૂબકી મારીએ ઇસ્તંબુલની એ ઠંડી બરફીલી રાતોમાં.
વાર્તાની શરૂઆત જ એવી છે ને કે તમને જકડી લે, એકદમ ઠંડી, રહસ્યમય. 1591નો શિયાળો છે, 9 દિવસની વાત છે, અને પહેલો જ અવાજ કોનો? એક મૃતદેહનો.
શું વાત છે!
હા, એલિગન્ટ અફેન્ડી, ઇસ્તંબુલનો એક જાણીતો કુશળ લઘુ ચિત્રકાર, એની હત્યા થઈ છે અને એને એક ઊંડા કૂવામાં ફેંકી દેવામાં આવ્યો છે, અને મૃતદેહ પોતે જ બોલી રહ્યો છે.
અરે વાહ, આ તો કમાલની શરૂઆત કહેવાય, એકદમ અલૌકિક.
બિલકુલ, એક ભેદી ઓપ આપે છે આખી વાતને, જાણે કશુંક અગોચર બની રહ્યું છે.
અને આ હત્યાના રહસ્યના કેન્દ્રમાં પછી એન્ટ્રી થાય છે બ્લેકની, કારા.
હા, કારા, જે 12 વર્ષે ઇસ્તંબુલ પાછો ફરે છે લાંબા પ્રવાસેથી.
એને બોલાવે છે એના મામા એનિસ્તે એફેન્ડી, જે પોતે પણ કળાના જાણકાર છે.
અને ઇસ્તંબુલ પાછા આવતા જ બ્લેકના મનમાં પેલો જૂનો પ્રેમ ફરી જાગે છે, શેકુરે માટેનો, એનિસ્તે એફેન્ડીની દીકરી.
અને અહીંથી જ નવલકથાનો જે મુખ્ય સંઘર્ષ છે, જે એનો આત્મા છે, તે શરૂ થાય છે.
એ છે પેલું ગુપ્ત પુસ્તક. એનિસ્તે એફેન્ડી સુલતાન માટે ખાસ પુસ્તક તૈયાર કરાવી રહ્યા છે, ગુપ્ત રીતે.
અને વિવાદનું મૂળ એ પુસ્તક જ છે, કેમ કે એના ચિત્રો પરંપરાગત ઇસ્લામિક શૈલીમાં નથી.
ના, તે વેનેશિયન એટલે કે ફ્રેન્કિશ શૈલીમાં બની રહ્યા છે, જેમાં પેલું પરિપ્રેક્ષ્ય, વાસ્તવિક ચિત્રણ અને સૌથી મોટી વાત, કલાકારની સહી, એની પોતાની છાપ,
એ બધું મહત્વનું ગણાય. જે પરંપરાગત લઘુચિત્રકળા માટે તો એમ કહીએ કે ઈશનિંદા જેવું પાપ ગણાય.
બરાબર. પરંપરાગત કળામાં તો કલાકાર અનામી રહે, એ તો બસ અલ્લાહની નજરથી દુનિયાને બતાવે, એમાં હું પણ ના હોય.
જ્યારે આ ફ્રેન્કિશ શૈલી તો વ્યક્તિવાદ પર ભાર મૂકે, જે પરંપરાવાદીઓને મન ધર્મ અને કળા બંનેનું અપમાન હતું.
અને એટલે જ પેલી હત્યા થઈ એલિગન્ટ એફેન્ડીની. એટલે અહીં સવાલ ખાલી એ નથી કે ખૂની કોણ છે.
ના, એનાથી ઊંડો સવાલ છે કે હત્યા શા માટે થઈ. આ કોઈ સામાન્ય ગુનો નથી, આ તો કળા, શ્રદ્ધા, ઓળખ માટેનું યુદ્ધ છે.
સાચી વાત. એક વૈચારિક યુદ્ધ જેણે હિંસક રૂપ લીધું. અને આ યુદ્ધના મેદાનમાં જે પાત્રો છે એ પણ એટલા જ રસપ્રદ છે.
તો ચલો એ પાત્રોની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. પહેલા બ્લેક એટલે કે કારા.
હા, કારા એ આમ તો મુખ્ય પાત્ર છે, પણ ઘણીવાર મૂંઝાયેલો લાગે, પેલું પૂર્વ અને પશ્ચિમ વચ્ચે અટવાયેલો.
12 વર્ષના પ્રવાસે એને ઘણું દેખાડ્યું હશે, પણ ઇસ્તંબુલ આવીને ફરી પાછો એ જ કળાની દુનિયા અને જૂના પ્રેમમાં ફસાય છે.
એની મુખ્ય પ્રેરણા તો શેકુરેને મેળવવાની જ છે. શરૂઆતમાં એ થોડો નિષ્ક્રિય લાગે, પ્રેમમાં ભટકનાર જેવો, પણ પછી સંજોગો એને ધક્કો મારે છે.
એની પોતાની એક આંતરિક સફર પણ છે.
ચોક્કસ. અને પછી શેકુરે એ મુખ્ય સ્ત્રી પાત્ર છે, પણ કોઈ લાચાર સ્ત્રી નથી. બહુ બુદ્ધિશાળી છે, વ્યવહારુ છે.
એના બે દીકરાઓ છે, એમની રક્ષા એના માટે સૌથી પહેલી.
હા, એનો પતિ 4 વર્ષથી યુદ્ધમાં ગુમ છે, એટલે એની સ્થિતિ ડામાડોળ છે. અને એ સમયનો સમાજ કેવો હતો? પિતૃસત્તાક.
એમાં એ પોતાની જગ્યા બનાવવાનો પ્રયત્ન કરે છે. બ્લેક માટે લાગણી છે, પણ
એના નિર્ણયો હંમેશા પ્રેક્ટિકલ હોય છે. એ જાણે છે કે ટકી રહેવા માટે શું જરૂરી છે, પોતાની વાત કેવી રીતે કહેવી, પરિસ્થિતિને કેવી રીતે વાળવી, એ એને આવડે છે.
અને પછી પેલો રહસ્યમય ખૂની, આપણને ખબર નથી કોણ છે, બટરફ્લાય, સ્ટોર્ક કે ઓલિવ, ત્રણેય માસ્ટર ચિત્રકારો છે.
હા, પણ એ ખૂની પોતે પણ વાર્તામાં બોલે છે, સીધો વાચક સાથે વાત કરે છે.
આ પમુકની ખાસિયત છે.
બિલકુલ. અને ખૂની પોતાના કામને યોગ્ય ઠેરવે છે. કહે છે કે પશ્ચિમી કળા તો ઝેર છે, ઇસ્લામિક સંસ્કૃતિને ભ્રષ્ટ કરી નાખશે. પોતે તો પરંપરાનો રક્ષક છે.
એના મતે હત્યા જરૂરી હતી, કળાની શુદ્ધતા બચાવવા. એટલે ખાલી ખૂની નથી, એ કલાકાર છે, ફિલોસોફર પણ છે.
વિચિત્ર સંયોજન છે, જે આપણને વિચારતા કરી મૂકે. બીજા પાત્રોમાં એનિસ્તે એફેન્ડી, શેકુરેના પિતા.
હા, બ્લેકના મામા. એ પ્રગતિશીલ છે, પેલા ગુપ્ત પુસ્તકના પ્રોજેક્ટ હેડ, વેનિસની કળાથી પ્રભાવિત.
એ માને છે કે પૂર્વ પશ્ચિમનું મિલન શક્ય છે, સુંદર છે, પણ એમના આ વિચારો જ
એમના મૃત્યુનું કારણ બને છે. એ બીજો શિકાર બને છે ખૂનીનો,
જે બતાવે છે કે નવા વિચારો સ્વીકારવા કેટલા અઘરા હતા.
અને એમનાથી બરાબર વિરુદ્ધ છે માસ્ટર ઓસમાન, શાહી કારખાનાના વડા, કટ્ટર પરંપરાવાદી.
એમના માટે તો સાચો કલાકાર એ જે આંખો બંધ કરીને દોરી શકે. અંધ બનીને સર્જન કરવું એ જ કળાનું શિખર.
પરિવર્તનના સખત વિરોધી, જો કે અંતે ખૂનીને ઓળખવામાં મદદ કરે છે, કળાના અપમાનનો બદલો લેવા.
અને છેલ્લે, જ્યારે એમને લાગે છે કે પરંપરા મરી ગઈ, ત્યારે ખરેખર પોતાની આંખો ફોડી નાખે છે.
કેટલું કરુણ અને પ્રતીકાત્મક.
હા. અને એક પાત્ર છે હાસન, શેકુરેનો દિયર, જે એના પર લગ્ન માટે દબાણ કરે છે. એ સમયની પુરુષ પ્રધાન માનસિકતાનું પ્રતીક.
તો આટલા બધા પાત્રો, એમના સંબંધો, એમની અથડામણ, વાર્તા આગળ કેવી રીતે વધે છે? રહસ્ય કેવી રીતે ઘૂંટાય છે?
વાર્તા મુખ્યત્વે 9 દિવસમાં જ બને છે, પણ દરેક પ્રકરણ અલગ અવાજમાં છે. ક્યારેક બ્લેક બોલે, ક્યારેક શેકુરે, ક્યારેક ખૂની.
ક્યારેક તો લાલ રંગ કે સિક્કો પણ બોલે છે.
હા, બ્લેક પોતાની તપાસ ચાલુ રાખે છે. ત્રણેય શંકાસ્પદોને મળે છે, બટરફ્લાય, સ્ટોર્ક, ઓલિવ. એમની કળા જુએ છે, એમની ફિલોસોફી સમજે છે.
એ મુલાકાતો દ્વારા આપણને પણ લઘુચિત્રકલાની દુનિયામાં ડોક્યું કરવા મળે છે.
બરાબર. અને બીજી બાજુ શેકુરેની પોતાની જંગ ચાલુ છે, દિયરનું દબાણ, સમાજનો ડર, બાળકોનું ભવિષ્ય.
અને બ્લેક સાથેનો એનો સંબંધ પણ ગૂંચવાયેલો છે. પ્રેમ છે, પણ મજબૂરી અને ગણતરી પણ છે. પેલી ચિઠ્ઠીઓની આપ લે.
હા, એ બધું ચાલે છે, પણ વાર્તામાં મોટો વળાંક આવે છે જ્યારે એનિસ્તે એફેન્ડીની હત્યા થાય છે, એમના જ ઘરમાં.
ઓહ, હવે તો વાત બહુ ગંભીર બની ગઈ.
બહુ જ. હવે દાવ પર ફક્ત પુસ્તક નથી, જીવ છે. ખૂનીએ પ્રોજેક્ટના માસ્ટરને જ મારી નાખ્યા. આનાથી બ્લેક અને શેકુરે નજીક આવે છે, પણ જોખમ વધી જાય છે.
પણ મરતા પહેલા એનિસ્તે કોઈ ઇશારો કરી જાય છે, ખરું ને?
હા, એ કહે છે કે ખૂનીની ઓળખ પેલા ગુપ્ત પુસ્તકમાં દોરેલા એક અધૂરા ઘોડાના ચિત્રમાં છે.
વાહ, એટલે હવે તપાસ કળા દ્વારા જ થશે.
બરાબર. હવે માસ્ટર ઉસ્માન પણ મેદાનમાં આવે છે. પરંપરાવાદી હોવા છતાં કળાના અપમાનનો બદલો લેવા, એ અને બ્લેક સુલતાનના વિશાળ પુસ્તક ભંડારમાં એ ઘોડાનું ચિત્ર શોધે છે.
એ દ્રશ્યો તો અદ્ભુત હશે.
ખરેખર, હજારો ચિત્રો વચ્ચે એ એક ચિત્રની શૈલી શોધવાની. કારણ કે કલાકાર સહી નતા કરતા, પણ દરેકની શૈલીમાં ફરક હોય.
ઘોડાના નસકોરા, પગની રેખા, એવી સૂક્ષ્મ બાબતો.
હા, અને માસ્ટર ઓસમાન પોતાની અનુભવી આંખોથી એ શૈલી ઓળખી કાઢે છે. એ ઓલિવની શૈલી છે.
કેવી વક્રતા! જે વ્યક્તિગત શૈલીનો એ વિરોધ કરતો હતો, એ જ એની ઓળખ બની.
બરાબર. પછી આવે છે અંતિમ મુકાબલો, એક અંધારા વર્કશોપમાં.
બ્લેક અને માસ્ટર ઓસમાન ઓલિવનો સામનો કરે છે.
હા, અને ઓલિવ ગુનો કબૂલે છે. એટલું જ નહીં, ગર્વથી બચાવ પણ કરે છે. કહે છે કે મેં તો કડાને બચાવી છે પશ્ચિમી ઝેરથી.
વાતચીત પછી હિંસક બને છે.
હા, ઓલિવ માસ્ટર ઓસમાન પર હુમલો કરે છે એમને અંધ કરવા, પણ બ્લેક વચ્ચે પડે છે અને સ્વબચાવમાં ઓલિવને મારી નાખે છે.
આ હિંસક અંત સાથે જાણે એક આખો યુગ પૂરો થાય છે.
હા, પેલી લઘુચિત્રકારોની દુનિયા ભાંગી પડે છે. ગુપ્ત પુસ્તક અધૂરું રહે છે. પૂર્વ પશ્ચિમના મિલનનું સપનું રૂડાઈ જાય છે.
અને માસ્ટર ઓસમાન
પોતાની આંખો ફોડી નાખે છે
પોતાની કળા પરંપરાના મૃત્યુના શોકમાં અને કદાચ એક ઊંડી આંતરિક દૃષ્ટિની શોધમાં.
અને બ્લેક અને શેખુરેનું શું થાય છે? એ લોકો છેવટે એક થાય છે, લગ્ન કરે છે, પણ એમનું મિલન કોઈ પરીખાતા જેવું નથી. એની પાછળ લોહી છે, સંઘર્ષ છે, ટકરાવ છે.
વાર્તાના અંતે શેખુરે કહે છે કે પરંપરાગત કળા તો ધીમે ધીમે મરી જ રહી છે.
હા, એટલે ઓલિવે જે કળા બચાવવા હત્યા કરી એ તો સમયના પ્રવાહમાં આમ પણ જતી રહેવાની હતી.
આટલી જટિલ કથા પછી ઘણા બધા વિચારો, ઘણા બધા વિષયો આપણી સામે આવે છે. સૌથી મુખ્ય તો પેલો સંઘર્ષ, પરંપરા વિરુદ્ધ આધુનિકતા.
હા, પૂર્વ વિરુદ્ધ પશ્ચિમ, જે કળાની શૈલીઓના યુદ્ધ દ્વારા દેખાય છે. સાંસ્કૃતિક ઓળખ ગુમાવવાનો ડર પણ છે એમાં.
અને બીજો મોટો મુદ્દો છે કળા પોતે. એનું સ્વરૂપ શું, એનો હેતુ શું, કલાકારની ઓળખ શું,
ઈશ્વરીય આદર્શ બતાવવો કે વાસ્તવિકતા, અનામી રહેવું કે પોતાની શૈલી બનાવવી,
અને પેલી વક્રતા કે ઓળખ ખામીમાંથી જ આવે છે.
અને પામુખની કહેવાની રીત પણ મહત્વની છે. આટલા બધા અવાજો, દરેક પાત્ર જીવંત કે નિર્જીવ બોલે છે.
એ બતાવે છે કે સત્ય એક નથી હોતું, એ ઘણા દ્રષ્ટિકોણનું મિશ્રણ છે. ઇતિહાસ પણ એમ જ બને છે.
અને પેલું મેટાફિક્શન, પાત્રો વાચકને સંબોધે છે.
હા, એ આપણને યાદ કરાવે છે કે આ એક વાર્તા છે.
આ સિવાય પ્રેમ, ઈચ્છા અને વ્યવહારિકતાનો તણાવ છે. બ્લેક અને શેકુરેના સંબંધમાં એ સ્પષ્ટ દેખાય છે.
અંધત્વ અને દૃષ્ટિનો વિષય પણ છે. માસ્ટર ઓસમાનનું શારીરિક અંધત્વ અને આંતરિક દૃષ્ટિ.
અને ખૂનીનું પશ્ચિમી કલાકારોને આત્મિક રીતે અંધ માનવો, જોવા અને જાણવાનો અર્થ શું એના પર વિચાર કરાવે છે.
અને છેલ્લે ધર્મ, શ્રદ્ધા, શંકા અને સૌથી મહત્વનું કટ્ટરતા.
હા, નવલકથા બતાવે છે કે સારા હેતુઓ પણ કટ્ટરતાનું રૂપ લે ત્યારે કેવા ખતરનાક બની શકે છે. ઓલિવ માને છે કે એ સાચું કરી રહ્યો છે, પણ એનો રસ્તો હિંસાનો છે.
આ બધું મળીને વાચક પર એક ઊંડી છાપ છોડે છે. શરૂઆત ભલે મર્ડર મિસ્ટ્રી જેવી હોય, પણ અંતે તો એ દાર્શનિક અને સાંસ્કૃતિક ચિંતન બની રહે છે.
કલાની ચર્ચાઓ પણ જીવંત લાગે છે, શુષ્ક નથી લાગતી, અને ખોવાઈ ગયેલી પરંપરાઓ માટે એક પ્રકારનો અફસોસ, વિષાદ પણ જાગે છે.
મને લાગે છે કે આ નવલકથા આજે પણ એટલી જ મહત્વની છે, કારણ કે સંસ્કૃતિઓ વચ્ચેનો જે સંવાદ છે, જે સંઘર્ષ છે, એના પડકારો તો આજે પણ છે જ.
બિલકુલ. અને સાથે એ ચેતવણી પણ આપે છે કે કોઈપણ વિચારધારાની અતિશયતા, એની કટ્ટરતા કેટલી જોખમી હોઈ શકે છે. સહિષ્ણુતા અને સમજણનું મૂલ્ય સમજાવે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.